વર્ણન કરે છે પરીક્ષિત, જીવાત્માને પવિત્ર બનવાનું કોઈ જો માધ્યમ હોય, તમામ દોષ થકી મુક્ત થવાનું કોઈ સર્વશ્રેષ્ઠ જો માધ્યમ હોય તો એ છે પરમાત્માનું મંગળમય નામ. પરમાત્માના નામની તાકાત છે ગમે તેવા પાપને બાળીને ભસ્મ કરી નાખે છે. જેના મુખ થકી અખંડ પરમાત્માના નામ ગવાતું રહે છે એ આત્મા બધ મટીને મુક્ત બની જાય છે. બસ હર ક્ષણ હરિનામ રટતે રહો. જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે ફુરસદ મળે, હરિનામ રટતે રહો. ગમે તેવું પાપી આત્મા પણ મુક્ત થાય છે. મેં તેને અજામિલની કથા બતાવી. અજામિલ પાપી હતો, પરંતુ નારાયણ નામથી અજામિલનો ઉદ્ધાર થયો. અજામિલના ઉદ્ધારની કથા બતાવ્યા પછી વૃત્તાસુરના ઉદ્ધારની કથા સમજાવી છે, અને ત્યારબાદ દીતીના 49 બાળકોનો ઉદ્ધાર કર્યો એ કથા સંભળાવી છે, અને ત્યારબાદ કીધું છે, પરીક્ષિત હવે કઈ તારે સાંભળવાની ઈચ્છા હોય તો બોલ. પરીક્ષિત રાજાએ કીધું, ગુરુદેવ આપે મને દીતીના દીકરા હિરણાક્ષ વધની કથા સંભળાવી છે, પરંતુ હિરણ કશ્યપુના વધની કથા નથી કીધી. આપ મને એ કથા સંભળાવો, એ કથા સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી મહારાજ બોલ્યા, સાંભળ પરીક્ષિત, પરમાત્મા વરાહ નારાયણે હિરણાક્ષનો જ્યારે વધ કર્યો ત્યારે હિરણાક્ષની માતા દીપીને અતિશય દુઃખ થયું છે, એની પત્ની વૃષભાનુને પણ બહુ દુઃખ થયું છે. અન્ન પાણીનો ત્યાગ કરીને બંને વર્તવા લાગ્યા છે. હિરણ કશ્યપને દુઃખ થયું કે મારી માતાએ અન્નનો ત્યાગ કર્યો છે, મારા ભાઈની પત્નીએ પણ અન્નનો ત્યાગ કર્યો છે. બંનેને સમજાવવા માટે હિરણ કશ્યપ ગયો છે. બંનેને સમજાયું છે, આપ આવો હઠ ન પકડો. ત્યારે દિત્યને વૃષભાનુએ કીધું છે, હિરણાક્ષના વધનું દુઃખ અમારા હૃદયની અંદર એટલું બધું વાધી રહ્યું છે કે જેને કારણે અન્ન કે જળ અમે લઈ શકીએ તેમ નથી. તમે જો અમને સુખી કરવા માંગતા હોવ તો દિત્યએ કીધું છે, મારા પુત્ર હિરણાક્ષને મારનારને હે હિરણ કશ્યપ, તું જો મારે, વૃષભાનુએ કહ્યું છે, તમારા ભાઈને મારનારને તમે મારો તો જ મારા હૃદયમાં આનંદ થશે. થોડી વાર તો હિરણ કશ્યપ જેવો સમર્થ પુરુષ પણ ફૂંબી ગયો છે, કારણ કે નારાયણને મારવાની વાત છે. પરંતુ આખીર હિરણ કશ્યપ પ્રતિજ્ઞાથી બધ બન્યો છે, હે દીતી, હે વૃષભાનુ, તમે અન્નનો સ્વીકાર કરો, જાઓ, હું પ્રતિજ્ઞાથી બધ બનું છું. મારા ભાઈ હિરણાક્ષને મારનાર નારાયણને હું ખતમ કરીશ, એને જ્યારે ખતમ કરીશ ત્યારે જ હું શાંતિનો શ્વાસ લઈશ. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, હિરણ કશ્યપે પ્રતિજ્ઞા તો લીધી છે, પણ ખબર નથી ને કોને મારવાની પ્રતિજ્ઞા લીધી. નિર્ણય લેવામાં ઉતાવળો થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ કે વ્યવહારિક કાર્ય બહુ વિચારીને કર્યું, ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કર્યું. વ્યવહારિક કાર્ય જો ઉતાવળથી કરવા જશે તો જરૂર પરેશાની થશે. પોતાના સંતાનનો સંબંધ કરવો એ વ્યવહારિક કાર્ય, વિચાર્યા વિના તત્કાળ જો કરી નાખે તો પાછળથી બહુ દુઃખ થાય. 2 મહિને 4 મહિને ખબર પડે કે આપણી દીકરી જેને આપી છે તો પાણી કરતાં દારૂ જાજો પીવે છે, પછી ખબર પડે. યા તો આપણે જેને પુત્ર વધુ બનાવીને આપણે ઘેરે લાવ્યા છીએ એનો દિવસ આજ સુધી કોઈ દાડો એવો ગયો નથી બાધ્યા વિજ્ઞાન રહી હોય, એના સંસ્કાર તો પાછળ આપણે વ્યવહારિક કાર્ય છે ભગવાન સ્વામિનારાયણ કે વિચારીને કરવું. એમ ધર્મ કાર્ય તો સત્વર, ધર્મ સંબંધી જે કામ હોય તત્કાળ કરવું, કારણ કે દેહ અનિશ્ચિત છે. ક્યારે દેહ પડી જાય નક્કી નથી. આ દેહ કરીને જેટલું આત્માનું સે થાય એટલું કાર્ય કરી લીધું, બસ એ જીવનની સફળતાનું નિશાની છે, સફળતાનું કારણ. પણ આપણી તકલીફ એ છે ધર્મ સંબંધી કામ આવે ને ત્યારે એમ કે વિચારીને પછી કહીશ. કોઈ એમ કે ભગત અહીં મંદિર બંધાઈશ, થોડીક સેવા કરશો? એમ કે વિચારીને સ્વામી કહીશ. અહીં હોસ્પિટલ બંધાઈશ, તમે આમ કઈ દાન આપશો? વિચારીને કહીશ. જ્યાં વિચારવાનું નથી ત્યાં વિચારીએ છીએ, અને જ્યાં વિચારવાનું છે ત્યાં તત્કાળ કાર્ય કરી નાખીએ. પણ ગ્રંથકારે એવું કીધું છે,
ઉતાવળે કોઈ સરે ન અર્થ, ઉતાવળે કોઈ ન સરે ન અર્થ, ઉતાવળે કોઈ સરે ન અર્થ, ઉતાવળે કોઈ સરે ન અર્થ, કલેશ કીધે દુઃખ થાય વ્યર્થ, 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 માટે વિચારી મન માય
કોઈ પણ વ્યવહારિક કાર્ય વિચારીને કરે, ધંધો હોય તો વિચારીને કરે. ઉતાવળમાં ધંધાનો સોદો કર્યો હશે, પસ્તાવું પડશે. સામાન્ય હીરાનું પેકેટ લીધું હશે, કોઈને બતાવશો કેટલામાં લીધું? 4,000 લીધું. અરે પણ આ તો મને 3500 માં આપતો હતો, હમણાં સામેથી આપતો હતો. પછી પ્રશાતાપ થાય, મારો 500 નું લોસ ગયો. વિચારો, વ્યવહારી કાર્ય વિચારો, વ્યવહારી કાર્ય જેમ વિચારીને કરો તેમ ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરો. ગ્રંથકારે કીધું,
જે ધર્મનું કારજ સદ્ય કીજે, 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 વિચારીને અન્ય ક્રિયા કરીજે, વિચારીને અન્ય ક્રિયા કરી, જે વિચારીને અન્ય ક્રિયા કરી, તાલી પડે ત્યાં બદલાય તાલ, તાલી પડે પડે ત્યાં બદલાય તાલ, તાલી પડે ત્યાં બદલાય તાલ, કેણે દીઠી છે પછી કેવી કાલ, કેણે દીઠી છે પછી કેવી કાલ, કેણે દીઠી છે પછી કેવી કાલ, કે
અદભુત વાત બતાવી. ધર્મનું કાર્ય શા માટે તત્કાળ કરવું? તો કે દેહનો નિર્ધાર નથી, સમયનો નિર્ધાર નથી. જેમ જીવન અનિશ્ચિત છે એમ જીવનનો સમય પણ અનિશ્ચિત છે. સારો સંકલ્પ કર્યો હશે પરંતુ કાર્ય નહીં કર્યો એના હાથમાંથી સમય જતો રહેશે, પાછળથી પસ્તાવવું પડશે. યા તો દેહ પણ અનિશ્ચિત છે, કાલ સવારે દેહ પડી જશે, શુભ સંકલ્પ અધૂરો રહી જશે, માટે શુભ સંકલ્પને તત્કાળ પૂર્ણ કરો. રાતમાં જાગી ગયા અને મનમાં સંકલ્પ થયો, માળા ફેરવી છે, બસ મંડી પડો, વિચાર ન કરો અત્યારે હું સૂતો હતો પેલા નાવું પડે કેમ, મંડો બસ સંકલ્પ, ઉઠો તરત માળા ફેરવો. ઘેરે બજારમાં જતા મનમાં એમ થાય પેલા મંદિરે જાવ, બસ ઉપડી જ જાઓ, દેર ન કરો, પણ વ્યવહારિક કાર્યને વિચારીને કરો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, હિરણ્ય કશ્યપે વ્યવહારિક કાર્યને તત્કાળ કર્યું. પોતાની પત્ની કયાધુની પાસે આવ્યો છે, કયાધુને કીધું છે દેવ મને રજા આપો. કેમ કઈ બાજુ? મારે તપ કરવા જાવું છું બ્રહ્માજી. પણ શું કામ? તને ખબર નથી મારા ભાઈ હિરણાક્ષ ને મારનાર જે નારાયણ છે, મારા ભાઈનો દુશ્મન એ મારો દુશ્મન, એને મારવો છે મારે, માટે બ્રહ્મા ઉપર સાધના કરી તપ કરી એવી શક્તિ પ્રાપ્ત કરવી છે, મારે હાથે નારાયણનું મૃત્યુ થાય. કયા તો બહુ ડાહ્યા, આ એક એક અસુર પણ ભાગ્યશાળી જબરાઓ, પોતે અસુર એની પત્ની એક એક મહાસતીઓ, હિરણ્ય કશ્યપ અસુર એની પત્ની, કયાધુ મહાન સતી, રાવણ મહાન અસુર એની પત્ની મંદોદરી મહાન સતી, વાલી વાળ ગોળમાં ન સમજે એની પત્ની તારા મહાન સતી. ઘણી પ્રકારે મનાયો છે પરંતુ હિરણ્ય કશ્યપ એકનો બે થયો નથી, આખીર તપ કરવા માટે ઉપડ્યો છે. ચાલતા ચાલતા મંદરાચલ ઘાટીની અંદર પ્રવેશ કર્યો છે. મંદરાચલની ઘાટીમાં પ્રવેશ કર્યો અને જ્યાં પદ્માસન વાળી સાધનાનો પ્રારંભ કરવા જાય ત્યાં વૃક્ષની ડાળી પર પોપટ બેઠો બેઠો નારાયણ 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 નામ રટી લીધો. આ નામ સાંભળતાની સાથે જ હિરણ્યકશ્યપના મનમાં એમ થયું મને અપશુકન થયા. પાછો આવ્યો, કયાધુ આવેલો જોયો, મનમાં વિચાર કર્યો આ ગયો તો તરત પાછો કાંઈ આવ્યો. પ્રશ્નો પૂછવો છે પણ મનમાં એમ થયું અત્યારે પૂછીશ ને તો હરખો ઉત્તર નહીં આપે, મોકો ગોતવો પડશે. હિરણ્ય કશ્યપ જ્યારે જમવા બેઠો ને ત્યારે ગરમ ગરમ રસોઈ પીરસતા પીરસતા પૂછી લીધો, પતિદેવ તમે તો એવું કહેતા હતા બ્રહ્મા ઉપર સાધના કરવી છે, બ્રહ્માને રાજી કરવા છે, નારાયણ મળે એટલી સામર્થ્ય જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પાછો આવીશ, અને તમે તત્કાળ કાં આવતા રહ્યા? હિરણ્ય કશ્યપ કે ન પાછો આવતો રે, મને અપશુકન થયા. કયા અધુ મનમાં વિચાર કરવા માંડ્યા, આ કોકને હામો મળે ને તો અપશુકન થાય એમ છે, એને બદલે આને કોના અપશુકન થયા છે? તમને અપશુકન શેના અપશુકન? તો કે જ્યાં હું સાધના કરવા બેઠો એક પોપટ મારા દુશ્મનનું નામ લેતો હતો, નારાયણ નારાયણ નારાયણ. પણ ભક્તજનો આ કથા શ્રીમદ ભાગવતે નથી લખી, વિષ્ણુ પુરાણની અંદર આ કથાનો ઉલ્લેખ થયેલો છે. બૃહસ્પતિ આજ પોપટ બનીને આવ્યા હતા, મારા દુશ્મનનું નામ લેવાતું હતું, ત્યાં હું બેસીને શું સાધના કરું? કયાધુને આનંદ થયો, આ મૂર્ખને મોઢે ભગવાનનું નામ તો લેવાનું, એક કામ કરું આની પાસે ગમે તેમ કરીને 108 નામ લેવડાવી દઉં, આનું કાળાંતરે કલ્યાણ થશે, આનું નામ પત્ની છે, પોતાના પતિનું હિત ઈચ્છે એનું નામ પત્ની. કોઈ પણ સંજોગ એની પાસે નારાયણનું નામ લેવડાવી દઉં, 108 મોપાટ પૂરી કરાવી દઉં. કયા ધોએ ફરી વાર પીરસતા પીરસતા પ્રશ્ન પૂછ્યો, ના પતિદેવ ના, તમારી જે માન્યતા છે ને ખોટી હોય, કઈ પોપડતી વળે બોલતા હશે? હિરણ્ય કશ્યપ કીધું છે કે ના દેવી સત્ય કહું છું, પોપટ જ બોલતો હતો. અરે પતિદેવ પણ ન બોલે, અરે બોલતો તો મારે કાને સાંભળી, પણ શું બોલતો હતો? તો કે નારાયણ 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 બોલતો. વળી થોડી વાર થઈ અને કયા દુ પીરસતા પીરસતા કે પતિદેવ તમને છે ને નારાયણની સાથે આમ વેર બંધાઈ ગયું છે ને, એટલે તમને ભ્રાંતિ થઈ છે, બાકી પોપટ બોપટ ના બોલે. અરે દેવી તમે શું વાત કરો, હું થોડો ગાંડો છું કઈ, મારા સગે કાને સાંભળ્યું, પણ શું તમે સાંભળ્યું? પોપટ બોલતો, પણ શું બોલતો હતો? કે નારાયણ 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 બોલતો. કયા ધોયે બરાબર 108 નામ લેવડાવી દીધા. ફરીને પાછો હિરણ્ય કશ્યપ તપ કરવા માટે ગયો છે, જોરદાર તપનો પ્રારંભ કર્યો છે. આ બાજુ હિરણ્ય કશ્યપ નગરી ખાલી પડતા ઇન્દ્ર આદિક દેવતાએ મનમાં વિચાર કર્યો, આની નગરી લૂંટવાનો મોકો મળ્યો છે. આ દેવતાઓને અને દૈત્યોને બંનેને વેર અનાદિકાળથી ચાલ્યો આવે છે. આમને સામને જોવાય, આમ ઓલ્યાને મોકો મળે ત્યારે ઓલ્યા ભૂકા કાઢી નાખે, ઓલ્યાને મોકો મળે ત્યારે ઓલ્યા ભૂકા કાઢી નાખે. આકાશ માર્ગે હજારો દેવતાઓની સાથે ઇન્દ્ર પૃથ્વી પર આવ્યો છે, આખી નગરીને લૂંટી છે, અને ખુદ કયાધુને ઉપાડીને હિરણ્યકશ્યપુની પત્ની એ કયાધુને ઉપાડીને ઇન્દ્ર આકાશ માર્ગે ઉડ્યો છે. કયાધુ બૂમે બૂમ કરે, કોઈ બચાવો, કોઈ બચાવો. અને જ વખતે નારદજી પૃથ્વી પર આમ ચાલ્યા જતા હોય એને અવાજ સાંભળ્યો. ઓહો, આ તો કોઈ અબળાનો અવાજ છે. અધર્યા જોયું તો ઇન્દ્ર કયાધુને લઈને આકાશ માર્ગે જતો હોય. નારદજી બૂમ મારી, સબૂર, ઇન્દ્ર આગળ વધીશ નહીં, પૃથ્વી પર આવ. ઇન્દ્ર પૃથ્વી પર આવ્યો છે. નારદજીએ પ્રશ્ન કર્યો છે, ઇન્દ્ર આ કોણ છે અને ક્યાં લઈ જાય છે? ગુરુદેવ, આ હિરણ્યકશ્યપુની પત્ની છે, સ્વર્ગમાં લઈ જાઉં છું. કેમ? આના ઉદરની અંદર મારો દુશ્મન સેવાઈ રહ્યો છે. હિરણ્યકશ્યપુ તો દુશ્મન છે જ, પણ એનો જન્મ એના કરતા સવાયો જ હોય. ઈ એક નથી મળતો ને આ જન્મ છે, તો આને કેમ મારવો? માટે મારા સ્વર્ગમાં લઈ જઈશ અને જન્મતાની સાથે ખતમ કરી નાખીશ. નારદજી કીધું છે, ઇન્દ્ર, તારા જેવા શૂરવીર પુરુષને આવી હત્યા કરવી હિતાવહ નથી. અબળાની હત્યા મહાન પાપ છે. ગુરુદેવ, સાંભળો, હું કયાધુની હત્યા નહીં કરું, મારી બહેનની માફક એને રાખીશ, પણ આના ઉદરની અંદર પોષાતું બાળક એનું પૂર્ણ કરી નાખીશ. નારદજી કીધું છે, ઇન્દ્ર, તારી માન્યતા ખોટી છે, મારી વાત સાંભળ. અયમ નિષ્કલિબશ્ચ સાક્ષાન મહાન ભાગવતો મહાન, આના ઉદરમાં જે બાળક સેવાઈ રહ્યું છે એ તારો દુશ્મન નહીં બને, તારો પરમ મિત્ર બનશે. એ અસુર નથી, મહાન ભાગવતો મહાન, મહાન ભાગવત ભક્ત બનશે. તો એની ચિંતા છોડી દે, કયાધુને અહીંયા મૂકીને તું સ્વર્ગમાં જતો રહે. નારદજીની પાસે કયાધુને મૂક્યા છે, ઇન્દ્ર સ્વર્ગમાં ગયો છે. આ બાજુ ઉદરની અંદર આ બાળક સેવાવા લાગ્યું છે. નારદજી સુંદર સુંદર પુરાણોની કથા કયાધુને સંભળાવે. એક ફેરી કથા સાંભળતા સાંભળતા કયાધુ જ્યારે ઊંઘી ગયા છે, નારદજી કથા અટકાવી છે. કથા જે અટકાવી તો ઉદરમાં રહેલા બાળકે કીધું છે, ગુરુદેવ, તમે કથા આગળ વધારો, મારી મા વલે સુઈ ગઈ, હું જાગું છું, હું સાંભળું છું. ભક્તજનો, આમાંથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે, બાળક માના ઉદરમાં હોય ત્યારથી બાળકની અંદર રૂડા સંસ્કારો પડે છે. સારા અને ખરાબ સંસ્કારો માના ઉદરમાં હોય ત્યારથી પડતા થઈ જાય છે. માના ઉદરમાં બાળક જ્યારે હોય ત્યારે માં દેવ દર્શને જાય, સતશાસ્ત્રનું વાંચન કરે, સારી ગુણિયલ નારીનો સંગ રાખે, તો બાળકની અંદર બહુ બહુ રૂડા સંસ્કારો પડે છે. પૂજ્યપાદ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એકવાર બહુ સરસ વાત કરેલી સભા મંડપમાં અમદાવાદમાં. અત્યારે નાના બાલ લાલ મહારાજ છે, વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ, 2 વર્ષની અવસ્થા છે. એ વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે ઉદરમાં હતા એ વખતે વહુજીને એવી આજ્ઞા કરી હતી, તમારે 10 વાર વચનામૃતનો પાઠ કરવો, 10 વાર પાઠ કરાવ્યો, અને એક વાર ખુદ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે વાંચ્યું વચનામૃત, અને દૂર બેસાડી, રૂમની અંદર બેસાડીને બહાર વાંચે, આખું વચનામૃત સંભળાવ્યું. આટલા વચનામૃતને પાન કર્યા પછી જે પુત્રનો જન્મ થયો હોય એની અંદર શું ખામી હોય, અને એ ઘેરે જન્મ જ ક્યારે થયો એ કલ્પના કરો. શાસ્ત્રમાં એમ લખ્યું છે, યોગ ભ્રષ્ટ આત્મા સજ્જન પુરુષની ઘેરે જન્મને ધારણ કરે છે, સુખી આત્મા સજ્જન લોકોની ઘેરે અવતરે છે. યોગ ભ્રષ્ટ આત્મા જો સજ્જન અને સુખી લોકોની ઘેરે અવતારને ધારણ કરતો હોય તો તો પછી ધર્મ કુળની ઘેરે અને એમાંય ભગવાન સ્વામિનારાયણની ગાદી પર અધિકારી બનવા માટે જે આત્મા જન્મે એ તો અક્ષરધામનો મહામુક્ત હોય. મહામુક્ત એ કોઈ સામાન્ય ન હોય. સામાન્ય વ્યક્તિ ભારત દેશમાં જો ન જન્મી શકતી હોય, ઓછા પુણ્ય હોય તો સત્સંગમાં જો પ્રવેશ ન કરી શકતી હોય, તો કલ્પના કરો ભગવાન સ્વામિનારાયણની ગાદી પર જે વિરાજમાન થાય એના તો કેટલા પુણ્ય છે, કેટલા પુણ્ય છે. સોપારી પૃથ્વી પર રાખીને ઊંધે માથે વર્ષ બે વર્ષ પાંચ વર્ષની હજારો વર્ષ સુધી સાધનાઓ જેને કરી હોય એ આચાર્ય પદમાં આવી શકે, એ ધર્મકુળમાં જન્મને ધારણ કરી શકે. કોઈ સામાન્ય બાબત નથી. ભગવાન સ્વામિનારાયણની ગાદી, ધર્મની ગાદી, કોઈ રાજની નહીં, ધર્મની ગાદી, એના પર તો મહાન પવિત્ર આત્મા હોય જન્મને ધારણ કરી શકે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, નારદજીએ આ બાળક ઉદરમાં છે, કયાદુન ઉદરમાં છે, ત્યાં પુરાણોની કથા સંભળાવી છે, મહાન સંસ્કારો બાળક ઉપર પડ્યા છે. નારદજી જયારે કથા કરતા કરતા અટકી જાય એમ બોલે, ગુરુદેવ કથા આગળ સંભળાવો, હું સાંભળું છું કથા, મને બરાબર સમજાય છે. તો એટલી વાત યાદ રાખજો, નાના બાળકો ઉપર સંસ્કારનું ખૂબ અનુસંધાન રાખજો. તમને વારંવાર કહું છું, આજનું નાનું બાળક આવતીકાલનો યુવાન બનશે, દેશનો એને થાંભલો બનાવવાનો છે, સમાજનો થાંભલો બનાવવાનો છે, ધર્મનો થાંભલો બનાવવાનો છે. બિલ્ડિંગના બીમ થોડા ઘણા નબળા હોય તો ચાલે, પણ કોલમ નબળો ન ચાલે. વાત સમજો, બીમ નબળો હશે ને તો તમે હજુ કંઈક સપોર્ટ આપી શકશો, પણ જેના કોલમ ખતમ થઈ ગયા ખલાસ, બિલ્ડિંગ કદી પણ ટકી ન શકે. એમ જેનું બાળધન લૂંટાઈ ગયું, જેનું યુવાપન લૂંટાઈ ગયું, એ દેશ કદી પગભર થઈ ન શકે. સભાની અંદર બેઠેલા યુવાનોને વારંવાર ટકોર કરું છું, મલાથન વ્યસનમાંથી તમે મુક્ત રહેજો. પશ્ચિમના દેશનો વાયરો છે, એ લોકો જાણે છે હિન્દુસ્તાનની સામર્થ્યને અને શક્તિને, કે આ લોકોને વ્યસનથી પરાસ્ત જો નહીં કરીએ તો એક દાડો હિન્દુસ્તાનનો યુવક પૂરા વિશ્વ પર રાજ્ય ચલાવશે. હિન્દુસ્તાનની શક્તિને બરાબર જાણે છે, અને પરાસ્ત જો કરો હોય તો એક જ ઉપાય છે, વ્યસનથી ભાંગી નાખો. તમાકુ બીડી માવા આજે ત્યાંથી નથી અટક્યું, સરસ મોસેન જેવા ભયંકર વ્યસનો હિન્દુસ્તાનમાં પહોંચાય. આઠ આઠ વર્ષના બાળકને વ્યસન હોય, બાર પંદર વર્ષનો થાય ને દારૂ પીતો થઈ જાય, જે વ્યસનોને આપણા સનાતન શાસ્ત્ર સ્પર્શ કરવાનો પણ ના લખે, મનાય લખે, સ્પર્શ સુદ્ધા ન કરાય, એ દારૂ આદિકને આપણે પીએ, કેટલી દુઃખની વાત છે. અહિંસાની અંદર માનનાર આપણે, એમાં અહીંયા તો સૌરાષ્ટ્રના ભક્તો વધારે બેઠા છે, ઘરની અંદર લસણ ડુંગળી ન આવે આટલી પવિત્ર જીવન જીવનારા, એવા ઘરની અંદર ઈંડા આવતા થઈ જાય એના યુવાનો લારીએ બેઠા બેઠા નુભાવવા, ઈંડા ખાતા હોય, આમલેટ ખાતા હોય, થોડા જાગજો. આપણે કોણ છે એ વાતને હંમેશા યાદ રાખતા રહેજો. ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી, એક કવિ અદભુત વાત લખી છે, ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી, તપો ભૂમિ હર ગાંવ હૈ, હર બાલે દેવી કી પ્રતિમા, જહાં બચ્ચે બચ્ચે રામ હૈ. એ દેશના આપણે બાળક છીએ, આપણે કોઈ કંગાલ નથી, આપણે કંગાલ નથી, અમીર છીએ અમીર. જ્યારથી વ્યસન આપણે અંદર ઘૂસ્યા છે ને ત્યારે આપણે આપણા દેશનો ત્યાગ કરીને બહાર જવું પડે છે. બાકી દુનિયાના સામ્રાજ્યો, દુનિયાની જનતાને હિન્દુસ્તાનમાં આવવું પડતું હતું કમાવા માટે, પરંતુ આપણી અંદર મોટા મોટી જો ખામી રહી હોય તો વ્યસન અને કુસમ બે આપણને બરબાદ કરીને, એક વ્યસન બીજો કુસમ. આપણે કદી એક થાતા ન શીખ્યા, એક થાતા ન શીખ્યા, જેનું પ્રણામ આજ આપણે સહન કરવું પડ્યું. યુવાનોને મીઠી તે કોર છે, વ્યસનમાંથી બહાર નીકળશો. જીવનમાં એટલી તો ખુમારી રાખો. હું હિન્દુસ્તાનનો બાળક છું, મારા મોઢામાં તો શ્રીમદ ભાગવતના શ્લોક હોય, ગીતાજીનો શ્લોક હોય, રામાયણની ચોપાયો હોય, શ્રીમદ સત્સંગ યોજના અને શિક્ષા પત્રનો શ્લોક મારા મોઢામાં રમતા હોય, મારા મોઢામાં નંદ સંતોના બનેલા કીર્તનોની કડીઓ રમતી હોય, મારા મોઢામાં તો બાઈ મીરા અને નરસૈયાના પ્રભાતિયા રમતા હોય, મારા મોઢામાં સિગારેટ ના હોય, તમાકુ ન હોય, માવો ન હોય, એટલી આપણને ખુમારી હોવી જોઈએ. એક જંગલી પ્રાણી સાવજ, એને કેટલી ખુમારી છે. હું સાવજ છું, એ પ્રાણી હોવા છતાંય પણ એ કેસરી સિંહ કદી ઘાસ ખાતો નથી. મરી જાય ભૂખ્યો પણ ઘાસ ન ખાય. હિન્દુસ્તાનનો યુવાન દેહ છોડી દે, બાકી વ્યસનમાં કદી પ્રસક્ત ન બને, વ્યસનમાંથી બહાર નીકળે. આપણે વધારે જો ગરીબ રહેતા હોય તો આપણે વ્યસનો આપણને ગરીબ રાખે છે. વ્યસનો